ગરડા બ્રાહ્મણની ભયંકર યુક્તિ. હે શ્રોતાજનો, તારામતી સબ તરફ જોવામાં જ લીન બની હતી. એની આંખમાંથી દળદળ આંસુ ટપકે જતા હતા. એકાએક તેણે પોતાના પતિને એક બાજુએથી દોડી આવતો જોયો. બીજી જ પળે તેણે પોતાની નિકટ આવેલા પોતાના પુત્રને જોયો. થોડી વારે કેટલાક વનવાસીઓ રોહિતને કહેવા લાગ્યા, હે બાળક, તે અમારા ઘરના માણસની ચિત્તાના પંજામાંથી રક્ષા કરી છે. તે બદલ અમે તને અમારે ઘેર પ્રસાદ લેવાનું આમંત્રણ આપીએ છીએ. કેટલાક વનવાસીઓ હરિશ્ચંદ્રને આ જ તાત્પર્યની વિનંતી કરવા લાગ્યા. વનવાસીઓએ જ્યારે એમ જાણ્યું કે વીર બાળક અને આ વીર પુરુષનો પુત્ર થાય છે અને આ સ્ત્રી છે તે વીર બાળકની માતા છે, ત્યારે બધા વનવાસીઓએ સાથે મળી બાળક તથા તેના માતા પિતાને માન ભોજન આપ્યું. ગરડો બ્રાહ્મણ આ બધું અવલોકતો જ હતો. તે પોતે પોતાના મનને જ કહેતો હતો, આ ત્રણેય જણને જીવ ટકે એટલા પૂરતા જર અને અન્ન મળ્યા તે જરૂરી પણ હતું, કેમ કે એમને ભૂખ તરસથી મારી નાખવાની આવશ્યકતા નથી. પણ એમનામાં જે કંચન શુદ્ધ કહેવાય છે તે અશુદ્ધ કરવાના શક્ય તેટલા તમામ પ્રયાસો જ કરવાના છે. ને ગરડા બ્રાહ્મણે વનવાસીઓના વિશાળ જૂથના આશ્રમમાંથી ત્રણેય જણાને ઠૂઠવવાની યુક્તિ શોધી કાઢી. વનવાસીઓએ એવું નક્કી કર્યું કે વીર પુરુષે વાઘના અને વીર બાળકે ચિત્તાના પંજામાંથી એક એક અશક્ત વનવાસીની રક્ષા કરી છે. તેના બદલા તરીકે વનવાસી સમૂહ તરફથી ઓછામાં ઓછા 8 દાડા સુધી વીર બાળકની અને એના માતા પિતાની સમૂહ મંડપમાં સરભરા કરવી. ગરડા બ્રાહ્મણની ભયંકર યુક્તિનો વનવાસીઓને ખ્યાલ જ નહોતો. વનવાસીઓએ હરિશ્ચંદ્ર પર એટલું બધું આગ્રહનું દબાણ કર્યું કે એનાથી ના કહી શકાય જ નહીં. ગરડા બ્રાહ્મણને જ્યારે આ માહિતી મળી ત્યારે એના મનમાં એમ થયું કે 8 દાડા સુધી આ લોકો વનવાસીઓનો ખોરાક ખાશે તો એમના શરીરમાં પુષ્કર જોમ ફેલાઈ જશે. ભૂખ્યા તરસ્યા પિતા પુત્રે વાઘના અને ચિત્તાના પંજા મચડી તેમના મુખમાંથી વનવાસીઓને મુક્ત કર્યા તો 8 દાડા સુધી સતત અંજર મળ્યા પછી તેમનામાં સ્ફૂર્તિ અને શક્તિ હદ વગરના ફૂટી નીકળે જ ને. પણ તે થવા દેવું ન જોઈએ. વનવાસીઓએ હરિશ્ચંદ્ર, તારામતી અને રોહિતને રહેવા માટે એક સુંદર ઝૂંપડું ઊભું કર્યું. પહેલા દિવસે દૂધ, ફલ આહાર, ભાત, શાક ઇત્યાદિ ભોજન આપ્યું, મિષ્ટાન પણ પીરસ્યું. હરિશ્ચંદ્ર, તારામતી અને રોહિતને વનવાસીઓએ આગ્રહ કરી સવારે, બપોરે અને સાંજે જમાડ્યા. બીજે અને ત્રીજે દિવસે પણ વનવાસીઓ તરફથી આગ્રહ સાથે ભોજન મળ્યા. ચોથા દિવસે સૂર્યોદય થતાની સાથે જ ગરડા બ્રાહ્મણે હરિશ્ચંદ્ર પાસે ઉપસ્થિત થઈ 12.5 સુવર્ણની ઉઘરાણી કરી. હે હરિશ્ચંદ્ર, તું તારી પત્ની અને તારા પુત્ર ત્રણેય જણા વનવાસીઓના ઝૂંપડામાં 3 દાડાને રાત સુધી પડી રહી શું મારું લેણું ચૂકવવા ઈચ્છતા જ નથી? હરિશ્ચંદ્રએ કહ્યું, હે વિપ્ર દેવતા, મારી દાનત શુદ્ધ છે, હું આપની લેણી રકમ શ્રમ કરીને પણ ભરી આપીશ. પણ ક્યારે? ગરડા બ્રાહ્મણે સામું પૂછ્યું. હરિશ્ચંદ્રએ થોડી ક્ષણો સુધી વિશ્રમી વિચારી ઉત્તર આપ્યો, હે વિપ્ર દેવતા, આજે જ હું અને મારી પત્ની તથા પુત્ર વારાણસી તરફ ઉપડશું. વારાણસીમાં પહોંચતા જ વેચ અમે 3 દાસ તરીકે વેચાઈ જશું. એનું જે સુવર્ણ પ્રાપ્ત થશે તે આપને પહોંચતું કરવાની જરૂર નહીં પડે, હું જાતે જ ત્યાં હાજર થઈશ. ગરડા બ્રાહ્મણે જ સહજ હસી કહ્યું. લેણદારોના ગૃહે દેવાદારો ભાગ્યે જ તેમની લેણી રકમ પહોંચાડવા આવે છે. લેણદારોએ દેવાદારો પાસે જવું જ પડે છે. હે બ્રહ્મ દેવતા, હું હમણાં કંઈ પણ બોલું એનો કશો જ અર્થ નથી. હું તો આપની પાસે એવા આશીર્વાદ માંગુ છું કે મારા શરીરમાં અને મનમાં આપનું લેણ ચૂકવવાનું મને પ્રચંડ બળ મળતું રહો. ગરડા બ્રાહ્મણે વનવાસીઓની સામે જોઈ હરિશ્ચંદ્ર પર કટાક્ષપાત કરવા માંડ્યા. સાંભળો છો ને, એક તો મારું લેણું મને આપવાને બદલે ભૈરીને છોકરા સાથે તમારા લોકો પર બોજો થઈને પડ્યો છે, અને હું ઉઘરાણી કરવા આવ્યો એટલે મને મારું લેણું અપાવવાને બદલે ઉપરથી આશીર્વાદ માંગી રહ્યો છે. હરિશ્ચંદ્રએ કહ્યું, હે તપસ્વી, હું અવશ્ય આપનું લેણું ભરવાની શુભ નિષ્ઠાથી આજે કાશી તરફ સહકુટુંબ ઉપડવાનો છું. ગરડો બ્રાહ્મણ બોલ્યો, અરે ભાઈ, શુભસ્ય સિદ્ધ્રમ ના સૂત્રથી તું અજાણ થોડો છે? તારે મારું લેણું મને સમયસર ભરવું જ હોય તો વિલંબ કરવાની શી જરૂર છે? હાલ ને હાલ કેમ ઉપડતો નથી? વનવાસીઓ ચકિત નેત્રે હરિશ્ચંદ્ર, તારામતી અને રોહિત ત્રણેય જણાને તત્કાર બહાર નીકળી વિદાય થતા જોઈ રહ્યા. વારાણસીમાં તારામતીએ પોતાની પ્રશંસા સાંભળી, હે શ્રોતાજનો, ત્રણ ત્રણ દિવસ સુધી દાડામાં ત્રણ ત્રણ વાર વનવાસીઓના ઘરનો સત્વથી ભરેલો ખોરાક મળવાથી હરિશ્ચંદ્ર, તારામતી અને રોહિતના અંગમાં પૂર્વવત જોમ વ્યાપ્યા હતા. ત્રણેય જણા માર્ગમાં નાના પ્રકારના શ્રમ કાર્યો મેળવીને તેમના મહેનતાણા પર જીવન વ્યતીત કરતા ભગવાન કાશી વિશ્વનાથના સ્મરણધામ કાશી ક્ષેત્રમાં પ્રવેશ્યા. વારાણસી જેવી વિદ્યાનગરી, વૈભવની સીમા, ધનની સીમા, નિર્ધનતાની પણ સીમા, હુન્નર ઉદ્યોગની સીમા અને વેપારની સીમા, જ્યાં જુઓ ત્યાં પાઠશાળા, આશ્રમો, પરિષદો, વિદ્યાલયો અને મહાવિદ્યાલયો. હરિશ્ચંદ્ર, તારામતી અને રોહિતનગરી નિરખતા ગંગા કિનારે જઈ બેઠા. કિનારા પર એમની નિકટ બે સ્ત્રીઓ વાર્તાલાપ કરતી હતી. એક સ્ત્રી બોલતી હતી, હું તને શિવનગરના રાજા શિવસેનાની કન્યા સૈબ્યાની એક મધુરી વાત કહું, તે તો ધ્યાનથી શ્રવણ કર. અને તે સ્ત્રીએ સૈબ્યાની વાત કહેવા માંડી. પ્રિય સખી, હું શિવપુરીની એક વિદ્યાનગરીમાં અભ્યાસ કરતી હતી. શિવપુરીની રાજકન્યા પણ મારા વર્ગમાં હતી. હે પ્રિય અલી, રાજકન્યા બહુ રૂપારી હો? ત્યારે તેઓ ગુણવત્તી નહીં જોવાય? ના, ગુણવત્તી પણ બહુ. રૂપ અને ગુણ વચ્ચે સુમેર હોય ખરો? ઘણા સંજોગોમાં હોય છે અને ઘણામાં નથી હોતો. પણ સૈબ્યા તો સિલસિયર કૌમાર્યની ઉપાસક, કોઈ પુરુષનું મોં જોતી જ નહીં હોય. મોં તો લાખોના જોવા મળતા, ખૂબી તો મનમાં કોનું મોં વસાવવું એ જ. અને મનમાં વસાવ્યા પછી એને બહાર જવા ન દેવું, એનું નામ સ્ત્રી તત્વની પરાકાષ્ઠા. તું કોના મુખને મહત્વ આપી રહી છે, પુરુષના મુખને? યોગ્ય જ બોલી. સ્ત્રી માટે પુરુષ અને પુરુષ માટે સ્ત્રી, તે સ્ત્રીએ આગળ ચલાવ્યું. એકવાર સૈબ્યા અને હું આજ ગંગા કિનારે ઉપસ્થિત હતા. અમે અમારી યોગ્ય વરની શોધમાં આવ્યા હતા. હું રૂપ, શૌર્ય, વૈભવ ઇત્યાદિ જોતી હતી અને સૈબ્યા કેવળ મન જોતી હતી. અમારી વચ્ચે ચર્ચા પણ થઈ. મેં પૂછ્યું, સૈબ્યા, તું પુરુષની કઈ શક્તિને પરણવા તત્પર હશે? સૈબ્યા બોલી, ત્યાગ શક્તિને. મેં પૂછ્યું, ઇન્દ્રને જીતવાની વીરત્વ શક્તિને નહીં? ના, એ શક્તિને મારું મન નહીં ગમે. સૈબ્યા સરસ્વતીને ઝુકાવે તેવા વિદ્વાનને તું નહીં ગમે? ના, ત્યાગ વગરની વિદ્યા કશા જ કામની નથી. અમારી વાતચીત અધૂરી હતી. અમે કોઈ પુકાર શ્રવણ કરી પોતાની પાસે જે કંઈ દ્રવ્ય હોય તે હાલ જ અર્પણ કરે તેવો કોઈ વિચાર ચાહક છે એટલામાં? પોતાની પાસે જે કંઈ હોય તે બધું અર્પણ કોણ કરે? અનેક રાજપુત્રો ઉપસ્થિત થયા, શ્રીમંત પુત્રો પણ દોડી આવ્યા, પણ પુકારને બંધ કરવાની હામ કોઈએ ન ભીડી. પુકાર તો ચેતન પ્રસરવા લાગી. હાલ પોતાની પાસે જે કંઈ ધન હોય તે અર્પણ કરનારો છે કોઈ ત્યાગી? કોઈએ પુકાર કરનારી વ્યક્તિને પૂછ્યું, કોના માટે આ પુકાર પ્રસારવા માંડી છે? 1000 વિદ્યાર્થીઓના વિદ્યાભ્યાસ માટે? શું તમારા આશ્રમમાં 1000 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે? આશ્રમ તો તેને કહેવાય જ્યાં 50 વિદ્યાર્થી યા વિદ્યાર્થિનીઓ અભ્યાસ કરતા હોય. મારે ત્યાં તો 1000 છાત્રાઓ ભણે છે, ધર્મ જ્ઞાન પ્રાપ્ત કરે છે, કર્તવ્ય જ્ઞાન પ્રાપ્ત કરે છે. તમારું ગુરુકુળ હશે, ગુરુકુળમાં તો 100-150ની જ સંખ્યા હોય, ત્યારે તમારા વિદ્યાસ્થાનનું નામ શું, વિદ્યાસ્થાનનો વર્ગ શું? એમ પૂછ્યું. કહો, વર્ગ શો? વિદ્યાલય. અને તે વ્યક્તિએ પુકાર પુનઃ જીવતી કરી. છે કોઈ અત્યારે પોતાની પાસે હોય તે બધું ધન અર્પણ કરનારો? કોઈ જ આવો દાનવીર નહીં મળે તો? 1 પ્રહર પછી કન્યા વિદ્યાલય બંધ પડશે, તેમને ખવડાવવાનું ધન ખૂટી ગયું છે. આ પુકાર ભડકે ભરવા લાગી. અને પોતાનું ગજવું ખાલી કરી આપે કોણ? અને આપે તો પછી પોતાને ગામ શું પગે ચાલીને જાય તો માર્ગમાં ખાય શું? કોઈ ગજવું ખાલી કરી તમારું કન્યા વિદ્યાલય જીવતું ન રાખે. પણ એક તેજસ્વી યુવકે પુકાર કરનારી વ્યક્તિની નિકટ દોડી જઈ પોતાની પાસેની મંજુષા તેને અર્પણ કરી. આ મંજુષામાં 1,00,000 સુવર્ણ મુદ્રાઓ છે. તપસ્વીની, તમારા કન્યા વિદ્યાલયને 1 પ્રહર પછી બંધ ન કરશો. મારી સખી સૈબ્યાએ મને કહ્યું, આ યુવકે મને પરાજિત કરી છે. મેં પૂછ્યું, શી રીતે? સૈબ્યા બોલી, મને ખાતરી હતી કે કોઈ વ્યક્તિ પોતાની પાસેનું બધું ધન આ તપસ્વીનીને આપશે નહીં. ને જ્યારે તપસ્વીની નિરાશ થઈ પ્રહર પછી એના વિદ્યાલયનું વિસર્જન કરવાની તૈયારી કરશે, તે ઘડીએ તેની પાસે જઈ મારી પાસેની આ મંજુષા હું એના ચરણોમાં મૂકવાની હતી. હવે? મેં સૈબ્યાને પૂછ્યું. સૈબ્યા બોલી, હવે શું? હવે તો ગમે તે દિવસે આપું અને હાલ આપું સરખું છે. ને સૈબ્યાએ મને કહ્યું, જા અલી, એ ક્યાંનો રાજકુમાર છે તે તપાસ કરી આવ. હું તત્કાળ તે રાજકુમાર પાસે દોડી ગઈ. મેં તે રાજકુમાર પાસે પહોંચતાની સાથે જ મારો પરિચય આપ્યો. હું શિવનગરની રાજકન્યાની પરમ સખી છું. મારી સખી સૈબ્યા, એની પાસેની મંજુષા અર્પણ કરવાની હતી જ, પણ એ અર્પણ કરવાના વિચારને આકાર આપે એ અગાઉ આપે મહાત્યાગ કર્યો છે. મારી સખી માની બેઠી છે કે આપે એને જીતી છે. રાજકુમારે પૂછ્યું, તારી સખી ત્યાગ કરવા તૈયાર હતી? હા, તૈયાર હતી. હું મંજુષા પાછી ખેંચી લેવા તૈયાર છું. જો તારી સખી એની પાસેની મંજુષા અર્પણ કરવા હજી પણ તૈયાર હોય તો? રાજકુમાર સાથે વાતો કરી હું મારી સખી સૈબ્યા સમીપ ગઈ. મેં સૈબ્યાને બધી જ ઘટના કહી. સૈબ્યાએ મને કહ્યું, એને વિનંતી કર કે તપસ્વીનીને અર્પેલું તે પરત સ્વીકારે અને મારી મંજુષા અર્પણ કરવાની મને તક આપે. મેં કહ્યું, રાજકુમારે તૈયારી દેખાડી જ છે. ને હું રાજકુમાર પાસે દોડી ગઈ. મેં રાજકુમારને બધી વાત કહી. રાજકુમારે કહ્યું, તમારી સખીને કહો કે તપસ્વીની સમીપ જઈ મારી રાહ જુએ, હું પહેલો પહોંચીશ તો હું એની રાહ જોઈશ. હું સૈબ્યા પાસે પાછી ફરી. મેં સૈબ્યાને રાજકુમારનો સંદેશો કહ્યો. સૈબ્યા મને અયોધ્યાના રાજકુમાર વિશે કહેવા લાગી. જોયું ને આલી, એણે પ્રાપ્ત કરેલી કીર્તિ સુદ્ધા એ મને અર્પણ કરવા તત્પર થયો. મેં કહ્યું, એની કીર્તિ તમને અર્પે તો પરિણામ શું આવે? સૈબ્યા બોલી, એની અપકીર્તિ થાય, બીજું વરી શું પરિણામ આવે? મેં પૂછ્યું, હવે તારે શું કરવું છે તે બોલને. સૈબ્યા, હું તને જ પૂછું છું કે મારે શું કરવું. તારી મંજુષામાં કેટલી મુદ્રા છે? સૈબ્યા, ગંગા કિનારે આવું એટલે મુદ્રા વગર તો ન આવું. હં, પણ કેટલી? સૈબ્યા, 1,25,000. આ સાંભળી હું હર્ષ પામી બોલી, ત્યારે તો ત્રિશંકુ રાજાના પુત્ર હરિશ્ચંદ્રથી તું અધિક ઉદ્ધાર સિદ્ધ થવાની. હું સૈભ્યનો હાથ પકડી તપસ્વીની પાસે લઈ ચાલી. એની મંજુષા પણ મેં ઉચકી હતી. અમે તપસ્વીની પાસે પહોંચ્યા. તે ક્ષણે તપસ્વીની ત્રિશંકુ રાજાના પુત્ર હરિશ્ચંદ્ર સાથે વાર્તાલાપ કરતી હતી. મેં તપસ્વીની અને હરિશ્ચંદ્રને નમન કર્યું. હરિશ્ચંદ્રએ મને પૂછ્યું, આશ્ચર્ય, તમારી સાથે આવેલા છે એ જ સૈભ્યા ને? હા, એ જ સૈભ્યા. સૈભ્યા અને હરિશ્ચંદ્રએ સામસામા હાથ જોડી નમન કર્યા. પછી હરિશ્ચંદ્રએ તપસ્વીને કહ્યું, હે વિદ્યાવર્ધના, મને શ્રેષ્ઠ પદેથી હટાવી સૈભ્યાને વિરાજમાન થવા દો. તપસ્વીની મહાજ્ઞાની હતી. તેણે હરિશ્ચંદ્રની મંજુષા સહેજ દૂર હટાવી કે તરત જ સૈભ્યાની મંજુષા મેં તપસ્વીની તદ્દન નિકટ મૂકી અંદરની મુદ્રાઓનો સંખ્યાંક કયો. આ મંજુષામાં 1.25 લાખ મુદ્રાઓ છે. સૈભ્યાના દાંત યોગ્ય સ્થાન શોધતી હતી. તપસ્વીની કંઈ બોલે એ અગાઉ હરિશ્ચંદ્રએ તપસ્વીને કહ્યું, હે વિદ્યા વિધાતા, આપના મહાયજ્ઞમાં પ્રથમ હવિ અર્પણ કરનારો હવે હું નહીં, પણ સૈભ્યા, મને બીજો લેખી લો. તપસ્વીનીએ સૈભ્યા અને હરિશ્ચંદ્રના મુખ તરફ દ્રષ્ટિ પ્રસારી મને જ ઉદ્દેશી પૂછ્યું, આશ્ચર્ય, આ બેમાં હું કોને અધિક ધન્યવાદ આપું? હરિશ્ચંદ્રએ તરત જ ઉત્તર વાર્યો, સંખ્યાંકની તુલનામાં પણ સૈભ્યા મારાથી અધિકતર છે, એ જ ધન્યવાદને લાયક છે. આશ્ચર્યના મોંએથી એની પાસે બેઠેલી ઈલા આદિ સખીઓએ એને એ 1.25 લાખ મુદ્રાયુક્ત મંજુષા અર્પણ કરનારી રાજકન્યાનું નામ પૂછ્યું. આશ્ચર્યએ નામ કહ્યું, તારામતી. રોહિત અને હરિશ્ચંદ્રની સાથે ગંગા તીરે વિશ્રાંતિ લેવા બેઠેલી તારામતીએ પોતાના બચપનની સખી આશ્ચર્યના મુખ સામે ટગર ટગર જોવા માંડ્યું. પોતાની વર્ષો પૂર્વેની સૈભ્યા સખી પોતાની નિકટ બેઠી હોવાની કલ્પના સુદ્ધા આશ્ચર્યને ન હતી. તારામતીએ પણ આશ્ચર્યને એના મુખેથી પોતાના જીવનની એક જૂની ઘટના શ્રવણ કર્યા પછી જ ઓળખી. આશ્ચર્ય હજી તારામતીને ઓળખી શકી ન હતી. તારામતીના મનમાં થયું કે આશ્ચર્યને જૂની ઓળખાણ આપી એને પ્રેમથી આલિંગન લેવું. ને તારામતીએ ઈલા નામની એ સખી જોડે વાતચીતના તાનમાં બેસી રહેલી આશ્ચર્યને પૂછ્યું, તમારું નામ કહેશો? મારું નામ જાણવાની જિજ્ઞાસા તમને કેમ થઈ? તમે હમણાં તમારી કોઈ સખીનું વર્ણન કરી ગયા ને? હા, હું મારી બહુ પુરાણી સખી સૈભ્યાનું સ્મરણ કરતી હતી. શું તમે એને ઓળખો છો? આશ્ચર્ય, હું જ તારામાંથી. એમ કહી એકબીજાને ભેટી પડ્યા. પત્ની અને પુત્રને વેચવાની તૈયારી. હે શ્રોતાજનો, આગળ તારામતીએ પોતાના પતિ હરિશ્ચંદ્ર તથા પુત્ર રોહિતાશ્ચનો આશ્ચર્યને પરિચય કરાવ્યો. આશ્ચર્ય આગળ તારામતીએ બની ગયેલી બધી ઘટના કહી. આશ્ચર્યએ તારામતીને પૂછ્યું, મારું કંઈ કામ? હમણાં સુધી મૂંગો રહેલો હરિશ્ચંદ્ર હવે આશ્ચર્યને કહેવા લાગ્યો, થોડા દિવસોમાં એક વૃદ્ધ વિપ્ર દેવતા અમારી પાસે 1.5 ભાર સુવર્ણની ઉઘરાણી કરવા આવશે. અમારી પાસે ફૂટી બદામ પણ નથી. તમે શી રીતે આપશો એ જ હું વિચારું છું. હું મારા પતિ પાસે આજ્ઞા માગીશ. જો મને આજ્ઞા આપશે તો તમને 1.5 ભાર સોનું હું આપીશ. આશ્ચર્ય, તમારી પતિ પાસે અમારું કરજ ભરાવવાની કોશિશ ન કરશો ત્યારે હું તારી જૂની બહેનપણી સૈભ્યાને શી રીતે ઉપયોગી થઈ શકું? હરિશ્ચંદ્રએ કહ્યું, હે આશ્ચર્ય, તું તારી બહેનપણી સૈભ્યાને ઉપયોગી થવા જ ઈચ્છતી હો તો તેને દાસી લેખે ખરીદે એવો માણસ શોધી આપ. આશ્ચર્ય તો હરિશ્ચંદ્રની વાત સાંભળી અજબ થઈ તેને પૂછવા લાગી, તમે આ શું મારી મજાક કરો છો? ના, હું સત્ય બોલું છું. તારી પાસે એવો કોઈ માણસ હોય તો ચાલ, હું તારા મતી રોહિત ત્રણેય જણા તારી સાથે આવીએ. હરિશ્ચંદ્રનું બોલવું આશ્ચર્યને રમૂજથી નીતરતું જણાયું. એ જોઈ હરિશ્ચંદ્રે તારામતીને જ કહ્યું, તમને દાસી લેખે ખરીદનારો માણસ શોધી આપે? તારામતી પણ ચોંકી વિસ્મિત થઈ પતિને પૂછવા લાગી, હે સ્વામી, આજે તમને વિનોદ વિલાસ કેમ ગમે છે? દેવી, હું વિનોદ વિલાસ નથી કરતો, જે કરવું છે તે કહી રહ્યો છું. તો શું તમે મને વેચી નાખવા તૈયાર થયા છો? બીજો એકે ઉપાય મારી પાસે નથી. તમને અને રોહિતને વેચી નાખવાનો જ મેં નિર્ણય કર્યો છે, કેમ કે તમને વેચ્યા વિના મારી પાસે 250 સુવર્ણ આવશે જ નહીં. કોઈ માણસે પોતાની પત્ની અને પુત્રને વેચી માર્યાની ઘટના તમે સાંભળી છે? ના, નથી સાંભળી. કદાચ જગતમાં એવી અધમતા કરનારો હું પ્રથમ જ હોઈશ, પણ મારે આ અધમતા કર્યા વિના છૂટકો જ નથી. અને હરિશ્ચંદ્રએ તારામતી તથા રોહિતને પૂછ્યું, હે તારામતી, દેવી, મારો તમારા પર અધિકાર કેટલો? જેટલો મારા પર મારો અધિકાર તેનાથી એ વધારે. હું તમને વેચવા ધારું તો કોઈ મને રોકી શકે ખરું? ના, કોઈને તમને રોકવાનો અધિકાર નથી. કહો, મારે તમને વેચી નાખવા છે, તમે રાજી કે કરાજીથી વેચાઈ જવા તૈયાર ખરા કે? હા, આપની આજ્ઞા તે મારા અંતર આત્માની આજ્ઞા. તારામતીના પ્રત્યુત્તરો શ્રવણ કર્યા પછી હરિશ્ચંદ્રએ રોહિતાશ્ચર્યને પૂછ્યું, બેટા, હું તને વેચી શકું ખરો? પિતાજી, મને વેચવાથી પેલો ગરડો બ્રાહ્મણ તમારી પાસે 250 સુવર્ણની ઉઘરાણી કરતા બંધ થતો હોય તો નિસંકોચ મને વેચી નાખો. હરિશ્ચંદ્રની આંખો આંસુથી છલકાઈ ગઈ. આશ્ચર્ય બોલી, ચાલો, મારે છૂટકો જ નથી તો મારી બહેનપણીનો ખરીદનારો હું તમને શોધી આપું. અને આશ્ચર્ય હરિશ્ચંદ્રને પોતાના પડોશીઓ પાસે લઈ ગઈ. રોહિત અને તારામતી પણ તેમની સાથે ગયા. પડોશીઓ તારામતી તથા રોહિત સામે જોઈ રહ્યા. બધા જ પડોશીઓએ કહ્યું, અમે આ સ્ત્રીને કે આ છોકરાને ખરીદવા ઈચ્છતા નથી, કેમ કે આવા પ્રતાપવાન મા દીકરાની પાસેથી અમે ચાકરી જ લઈ ન શકીએ. આશ્ચર્ય મૂંઝવણમાં મુકાઈ. તે પોતાની બહેનપણી અને તેના પતિ તથા પુત્રને આશા આપી લાવી હતી. તેને ખાતરી હતી કે પડોશીઓ ખરીદશે જ, પણ હવે તેની શ્રદ્ધા તૂટી પડી. એટલામાં આશ્ચર્યનો પતિ કાર કૌશિક ત્યાં આવી ઊભો. કાર કૌશિકે પોતાની પત્નીને પૂછ્યું, શી ઘટના છે? આશ્ચર્યએ કહ્યું, આ એક સ્ત્રીને તમારે ખરીદવાની હોય તો ખરીદો, છોકરાને ખરીદવો હોય તો તેને ખરીદો, પણ વિક્રેતા ક્યાં છે? કાર કૌશિકે પૂછ્યું. આશ્ચર્યએ હરિશ્ચંદ્ર તરફ આંગળી ચીંધી. કાર કૌશિકે હરિશ્ચંદ્ર સાથે વાતચીત કરી. કાર કૌશિકે પૂછ્યું, તમારે આ સ્ત્રીથી શી સગાઈ? મારી પત્ની છે અને આ છોકરો મારો પુત્ર છે. તમે પુત્ર અને પત્નીનો વિક્રય શા માટે કરો છો? વિશેષ વાર્તાલાપ થાય એ અગાઉ ગરડો બ્રાહ્મણ ઉપસ્થિત થયો અને હરિશ્ચંદ્રને કહેવા લાગ્યો, તમે મારી સામે થોડી ક્ષણો સુધી જોતા રહો. હરિશ્ચંદ્રે વૃદ્ધ વિપ્રના મોં સામું જોવા માંડ્યું. ગરડા બ્રાહ્મણે અટહાસ્ય કર્યું. એ જોઈ હરિશ્ચંદ્ર કાર કૌશિકે આશ્ચર્યએ અને તારામતીએ તેને અટહાસ્યનું કારણ પૂછ્યું. પ્રત્યુત્તરમાં ગરડો બ્રાહ્મણ બોલ્યો, મને વિશ્વામિત્ર ઋષિની અને હરિશ્ચંદ્રના પિતા ત્રિશંકુની એક ઘટના યાદ આવી, ઓચિંતી યાદ આવી. શી ઘટના યાદ આવી? ગરડા બ્રાહ્મણે કહ્યું, હરિશ્ચંદ્રના પિતા ત્રિશંકુ મહારાજ સત્યવ્રત નામની ઉપાધિ ધરાવતા હતા. તેમના હૃદયમાં વશિષ્ઠ મુનિ પ્રતિ સહજ પણ સદભાવના ન હતી અને વિશ્વામિત્ર પ્રતિ અપૂર્વ માન હતું. એનું કારણ હશે ને? હા, કારણ ધ્યાનથી સાંભળો. કંઈ ગરડા બ્રાહ્મણે કારણ ઊભું કરવાની કથા કહેવા માંડી. એક દિવસે ઇક્ષ્વાકુ કુળના સૂર્યવંશી મહારાજા ધીરાજ ત્રિશંકુ સત્યવ્રતને સ્વર્ગલોકમાં વસાવવાની ઈચ્છા થઈ. પોતાની ઈચ્છાને પૂર્ણ કરવાના આશયથી તેણે એક મહાયજ્ઞ આરંભ્યો. યજ્ઞનો આરંભ કરવા તેણે વશિષ્ઠ મુનિને બોલાવ્યા, પણ વશિષ્ઠ મુનિએ ત્રિશંકુનું આમંત્રણ નકાર્યું. આથી ત્રિશંકુ સત્યવ્રતને મહાન તપસ્વી ઋષિ વિશ્વામિત્રને બોલાવ્યા. વિશ્વામિત્રએ ત્રિશંકુ મહારાજનું નિમંત્રણ સ્વીકાર્યું. ગરડા બ્રાહ્મણે પુનઃ અટહાસ્ય શરૂ કર્યું. હરિશ્ચંદ્રે તારામતી રોહિત આશ્ચર્યા અને તેનો પતિ કારકૌશિક ગરડા બ્રાહ્મણના વિચિત્ર હાસ્ય સામે જોઈ કંપી ઉઠ્યા. તેમણે સ્વસ્થ થઈ ગરડા બ્રાહ્મણને વિનંતી કરી, આપ કહેવા ઈચ્છતા હો તે બધું કહી દો. ગરડા બ્રાહ્મણે અધૂરી મૂકેલી ઘટના આગળ ચલાવી. વિશ્વામિત્રે હરિશ્ચંદ્ર રાજાના પિતા ત્રિશંકુ મહારાજનો યજ્ઞ કરાવવાની હા પાડ્યાથી વશિષ્ઠ મુનિને બરત્રા થઈ. બરત્રાથી વશિષ્ઠે શું કર્યું કહું? દેવતાઓ અને બ્રાહ્મણોને ત્રિશંકુ સત્યવ્રતના યજ્ઞમાં જવાની ના કહી. દેવતાઓ અને બ્રાહ્મણોએ યજ્ઞમાં ન જવાનું કારણ પૂછ્યું. અમારે ત્રિશંકુએ આરંભેલા યજ્ઞમાં શા માટે ન જવું? એટલા માટે કે ત્રિશંકુ મલેચ્છ થયો છે. ક્યારે કોણે એને મલેચ્છ ઠરાવ્યો છે? મારા પર વિશ્વાસ મૂકી ત્રિશંકુએ મને ફરી આગ્રહ કરી હોતા સ્થાન ન આપતા વિશ્વામિત્રને બોલાવી હોતા સ્થાને વિરાજિત કરવાથી મારા પુત્રોએ ત્રિશંકુને મલેચ્છ કયો છે? વશિષ્ઠ મુનિએ દેવો તથા બ્રાહ્મણોને ઉત્તર આપ્યો. તમે સમજ્યા? વિશ્વામિત્રને ક્ષત્રિય ઉપાધ્યાય કયો અને ત્રિશંકુ મહારાજને મલેચ્છ યજમાન કયો. વિશ્વામિત્ર ત્રિશંકુનો યજ્ઞ કરાવવા તત્પર થયો, તેમાં તેણે ખોટું શું કર્યું? તમને સૌને નથી લાગતું કે વશિષ્ઠ મુનિ અહમથી ભરેલા છે? આ પ્રમાણે ઘટના કંઈ ગરડો બ્રાહ્મણ પુનઃ અટહાસ્ય કરી પુનઃ સ્વસ્થ થઈ હરિશ્ચંદ્ર તારામતી રોહિત કારકૌશિક આશ્ચર્યા વગેરેને કહેવા લાગ્યો. હરિશ્ચંદ્ર કેવો અજ્ઞાન, કેવો જડ! પોતાના પિતાનો યજ્ઞ કરાવનારા મહાતપસ્વી વિશ્વામિત્ર પાસે યજ્ઞ ન કરાવતા વશિષ્ઠ મુનિ પાસે યજ્ઞ કરાવ્યો ને પુનઃ ગરડો બ્રાહ્મણ અટહાસ્ય કરવા લાગ્યો. આ અટહાસ્યનો અર્થ હરિશ્ચંદ્રના મગજમાં ઉતરી ગયો. તેણે સહજ પણ માથું ન લગાડતા ગરડા બ્રાહ્મણને કહ્યું, હે વિપ્રદેવ, વશિષ્ઠ મુનિ અને વિશ્વામિત્ર ઋષિ આ બે મહાન તપસ્વીઓ છે. હું એ બંનેનું સ્મરણ કરી તેમની પ્રશસ્તિ કરું છું. આટલું બોલી હરિશ્ચંદ્રએ પ્રશસ્તિ ગાઈ. આ સાંભળી ગરડા બ્રાહ્મણે હરિશ્ચંદ્રને કહ્યું, હે કર જવાન, તને વશિષ્ઠ મુનિ સ્તુતિ ગાવાની ના હું નથી કહેતો. તું તેની સ્તુતિ કરે જા, પણ મારું 1,250 સોનું મને આપી દે. થોભો વિપ્રદેવ, હરિશ્ચંદ્રએ ગરડા બ્રાહ્મણને કહ્યું, થોડી વાર સુધી થોભો. ને હરિશ્ચંદ્રએ કારકૌશિકને કહ્યું, 1,250 સુવર્ણના બદલામાં મારી પત્ની અને પુત્ર ખરીદવા છે તમારે? હા, ખરીદવા છે. તો લાવો 1,250 સોનું. કારકૌશિકે ઘરમાં દોડી ગયો અને ત્રાજવા સાથે સોનું લઈ તરત જ પાછો બહાર આવ્યો. કારકૌશિકે શરત કહી, જ્યારે તમારા પત્ની અને પુત્રની મુક્તિ ઈચ્છશો ત્યારે 12 ગણું સોનું તમારે આપવું પડશે. મારા અધિકારનું હું રાખીશ અને બાકીનું તમારા જ હસ્તે જ્યાં દાનની જરૂર હશે ત્યાં દાન કરાવીશ. હરિશ્ચંદ્રએ શરત માન્ય રાખી. કારકૌશિકે 1,250 સોનું જોખી હરિશ્ચંદ્રને સોંપી દીધું. હરિશ્ચંદ્રએ સોનું ગરડા બ્રાહ્મણને આપવા માંડ્યું. લો પ્રભુ, આપનું લેણું. ગરડા બ્રાહ્મણે કહ્યું, તમે તો બધું વિસરતા જ રહો છો. હું શું વિસર્યો છું પ્રભુ? કેમ, તમે મને કહ્યું ન હતું કે હું જે માગીશ તે આપીશ? પણ આપ માંગો ને, મારે રાજસૂય યજ્ઞ કરવો છે. રાજસૂય યજ્ઞ તો રાજા જ કરી શકે, શું હું રાજા નથી? અત્યારે અયોધ્યાનો રાજા તું કે હું? આપ હું નહીં, હરિશ્ચંદ્રએ કહ્યું. ગરડો બ્રાહ્મણ બોલ્યો, મારે રાજસૂય યજ્ઞ કરવો છે, અનેક બ્રાહ્મણોને દાન દક્ષિણા આપવા પડશે, માટે મને મૂંઝવણ ન પડે એટલું ધન આપ. મહારાજ, મેં મારી પત્ની અને પુત્ર વેચ્યા, મારી પાસે હવે કશું જ નથી રહ્યું. તારો પોતાનો દેહ તો છે ને? હા, દેહ હજી જીવતો છે. પત્ની અને પુત્રને વેચી શકાય તો નીચ દેહને કેમ ન વેચાય? પણ ભગવાન, મને ખરીદશે કોણ? તને ખરીદવા તો અનેક ચાંડાલ તૈયાર થશે, મારે ચાંડાલને ત્યાં વેચાવું? ચાંડાલ વિના તને ખરીદી ખર્ચેલું ધન પાછું મેળવે કોણ? પણ ચાંડાલ મને ખરીદશે જ, એવી શી ખાતરી? જો ભાઈ, મારું કામ સલાહ દેવાનું, નહીં કે ચાંડાલને શોધી આપવાનું. ગરડા બ્રાહ્મણે પુનઃ ટકોર કરી, હજી પણ તારું રાજપાટ પાછું મેળવી લે અને સત્યવાદ તજી દે, તારું સોનું પાછું લઈ લે, તારા પત્ની પુત્રને મુક્તિ પણ હું આ ક્ષણે જ અપાવી દઉં. નહીં નહીં, વૃદ્ધ વિપ્રદેવે મેં અર્પેલું મારે પાછું માંગવું નથી, હું દાતા છું, દાનનો લેનારો નથી. આટલી બધી બરવાન ટેક રાખે છે ને, વેચાવાની વાત આવતા નબળો પડે છે. ગરડા બ્રાહ્મણે કહ્યું, વેચાઈ જઈને પણ રાજસૂય યજ્ઞમાં હું બ્રાહ્મણોને દાન દક્ષિણા આપી શકું તેટલું દ્રવ્ય મને આપી દે. હરિશ્ચંદ્રએ કહ્યું, વિપ્રદેવ, આપ આપના જ્ઞાનથી મને માર્ગદર્શન આપો તો ઘણું છે. ગરડા બ્રાહ્મણે કહ્યું, હે કરજવાન, તું જ્યાં ઊભો છે ત્યાંથી તારા જમણા હાથ બાજુએ ફંટાતા સીધા માર્ગે ભીમા પગલે ચાલતો જા. એક સ્મશાન આવે ત્યાં અટકજે, સ્મશાનનો અંધકાર ધરાવતા ચાંડાલને મળજે, એ તને ખરીદી લેશે અને મને આપવા માટેનું દ્રવ્ય પણ તમે આપશે. હરિશ્ચંદ્રએ પોતાની પત્ની તારામતી તથા રોહિત તરફ દ્રષ્ટિ કરી. રોહિત અને તારામતી કંઈ પણ બોલે એ અગાઉ કારકૌશિક બ્રાહ્મણે પોતાની પાસે ઉભેલી પોતાની પત્નીને આજ્ઞા કરી, આ માતા પુત્રને ઘરમાં લઈ જઈ ચાકરી સોંપી દે, અહીં વિશ્રાંતિ લેવાની કે સ્વજનનું ભલું યા બુરું કાર્ય જોવાની હવે એમને છૂટ ન અપાય. આશ્ચર્ય તારામતી અને રોહિતને ઘરમાં ખેંચી ગઈ. હરિશ્ચંદ્રએ ગરડા બ્રાહ્મણને નમસ્કાર કરી જમણા હાથ બાજુના માર્ગે ચાલવા માંડ્યું. ચાંડાલને ત્યાં વેચાયેલ હરિશ્ચંદ્ર. હે શ્રોતાજનો, એક સમયનો અયોધ્યા જેવી ભવ્ય નગરીનો રાજા હરિશ્ચંદ્ર પોતાના પત્ની પુત્રને વેચી નાખી પોતે વેચાઈ જવા ચાંડાલોના વસવાટ તરફ ચાલતો થયો. માર્ગમાં હરિશ્ચંદ્રએ બૂમ મારી છે, છે કોઈ સશક્ત માણસને ખરીદનારો? કોણ છે તું? સંજોગોનો ભોગ બનેલો એક કુરવાન માણસ છું. તારું નામ? હરિશ્ચંદ્ર. વાહ, નામ તો અયોધ્યાના સુવિખ્યાત રાજાનું ધારણ કર્યું છે ને શું? ક્ષત્રિય હસ્યો, પૂછવા લાગ્યો, તમે કેટલી સુવર્ણ મુદ્રામાં ખરીદી શકાય? એક બ્રાહ્મણ કહે કે જેમણે રાજ્ય પ્રાપ્ત કર્યું છે તે રાજસૂય યજ્ઞ કરવા ઈચ્છે છે. રાજસૂય યજ્ઞ કરવા તૈયાર થયેલ બ્રાહ્મણ પાસે રાજ્ય તો છે ને? હા, રાજ્ય તો છે, રાજ્યની રાજસ્વ આવક તો હોય જ. હા હોય જ, તારે રાજસ્વ આપવાનો હશે, એનું લેણું ભરવાનું છે. રાજા તારી પાસે શું માંગે છે? રાજસૂય યજ્ઞ દરમિયાન બ્રાહ્મણોને દાન દક્ષિણા આપી શકાય તેટલું ધન માંગે છે. એટલું બધું ધન રાજાને તને ધીર્યું છે? ક્ષત્રિય વીર, એ બધા પ્રશ્નો કૃપા કરીને જવા દો અને આપ રાજસૂય યજ્ઞના આરંભથી અંત સુધીમાં બ્રાહ્મણોને આપવા પડે તેટલા દાન દક્ષિણા પૂરતા નાણાં આપી શકો તેમ હો તો હું આજથી આ પરથી તમારો ખરીદાયેલો દાસ. અરે ભાઈ, રાજસૂય યજ્ઞના આરંભથી તે સમાપ્તિ સુધીનો દાન દક્ષિણાનો અંક કેટલો મોટો આવે? આપ મને ખરીદવા સમર્થ નથી ને? ના ભાઈ, તું આગળ જા. ક્ષત્રિયને છોડી હરિશ્ચંદ્ર એના એ પંથે આગળ ચાલવા લાગ્યો. એણે પુનઃ એ સૂત્ર ઉચ્ચારવા માંડ્યું. એક વૈશ્યએ તેને રોકી પૂછ્યું, તું કેટલી રકમ લઈ વેચાવા તૈયાર છે? શ્રેષ્ઠજી, હરિશ્ચંદ્રએ કહ્યું, લાસ્ય યજ્ઞના આરંભથી અંત સુધીમાં દાન દક્ષિણા અપાઈ રહે એટલી રકમ જોઈએ છે. આ સાંભળી વૈશ્ય ખડખડ હસી પડ્યો. બીજા વૈશ્ય પણ હસ્યા. કોઈ ચિત્તભ્રમ લાગે છે. વૈશ્યોની દ્રષ્ટિએ ચિત્તભ્રમ ઠરેલો હરિશ્ચંદ્ર આગળ વધ્યો. તેણે પોતાની પુકાર ચાલુ રાખી છે, કોઈ સશક્ત દાસને ખરીદનારો? કિંમત સી? એક ચાંડાલે પૂછ્યું. હરિશ્ચંદ્રએ હમણાં સુધી આપ્યો હતો એ જ ઉત્તર આપ્યો. ઉત્તર સાંભળી ચાંડાલો ખડખડ હસવા લાગ્યા. હરિશ્ચંદ્રને હવે ત્રાસ થવા લાગ્યો. હરિશ્ચંદ્ર પોતાના મનની બરકરા છડે ચોક મુખમાંથી બહાર સરકાવી રહ્યો હતો. એ ક્ષણે થોડે દૂરથી કોઈએ હાક મારી, વિધાતાને પોતાનું મૂલ્ય પૂછનારો માનવી કોણ છે? હરિશ્ચંદ્ર હાક તરફ દોડ્યો. ચાંડાલે હરિશ્ચંદ્રને પૂછ્યું, કોણ તું? તારું મૂલ્ય વિધાતાને પૂછતો હતો? હા, મને દાસ તરીકે ખરીદનારો કોઈ માણસ હજી સુધી મળ્યો નથી. હું કંટારીને વિધાતાને ન પૂછું તો બીજા કોને પૂછું? એમાં વિધાતાને પૂછવાની શી જરૂર? બોલ, તારે કોને આપવા છે નાણાં? સાચું કહી દે, તારું મૂલ્ય શું ઉપજાવવા માંગે છે? હરિશ્ચંદ્રએ અન્યને આપ્યો હતો એ જ ઉત્તર આપ્યો. ચાંડાલે એને કહ્યું, ચિંતા ન કરતો, તારી પાસે જ્યારે પણ ગરડો બ્રાહ્મણ રાજસૂય યજ્ઞમાં થતો દાન દક્ષિણા અંગેનો ખર્ચ માંગવા આવશે ત્યારે હું એને આપી દઈશ. હરિશ્ચંદ્રએ સેવા માંગી, મારે કામ શું કરવાનું? જો, આ સ્મશાન મારા અધિકારનું છે. અહીં જેવો સબ લઈ આવે તેમની પાસેથી. આટલું કહી ચાંડાલે હરિશ્ચંદ્રને સ્મશાનમાં લઈ જઈ એક વેંત ઊંડું અને બે વેંત પરું એક કાંસાનું વાસણ દેખાડ્યું અને કહ્યું, આ વાસણ ભરીને તાંદુલ લેવા. એ તાંદુલમાંથી અડધા તારે પોતે ખાવા માટે રાખવા અને બાકીના અડધા મારે ઘેર મોકલી આપવા. બસ આટલું જ કામ. અધીર ન થા ભાઈ, સાંભળ, ચાંડાલે વિગત કહેવા માંડી. ચાંદીનો એક નંદી પણ વસૂલ કરવો એ તમને જ મોકલી આપવાનો ને? હાસ, તો સ્મશાનનો સ્વામી જ હું છું. વારું, આપને જ મોકલી આપીશ. હરિશ્ચંદ્રએ વિશેષ ન પૂછ્યું. ચાંડાલે કહ્યું, ચાકર, હજી વિગત બાકી છે, મહત્વની બાકી છે. કહોજી, તારે તો ચાકરીની વિગતો પૂરેપૂરી જાણી લેવી જરૂરી છે. તું છે તો કાળજી રાખનારો માણસ. કહો જી, બીજું કંઈ? સબ તો આ સ્મશાનમાં આવે જ છે. માણસ ઓછા મરે તો ઓછો વકરો થાય અને વધારે મરે તો આપણા ભાગ્ય ખુલી જાય. ને ચાંડાલે આકાશ તરફ જોઈ ભગવાનને પ્રાર્થના કરી, દયાનિધાન, આ નવો દાસ સારા પગલાંનો નિવડશે અને આજથી જ પ્રતિદિન ઓછામાં ઓછા 1200 આ વિસ્તારમાં ટપોટપ મરવા માંડશે તો હું સાધુઓને કારી રોટી અને ધોરીદાર જમાડીશ. આ પ્રમાણે વ્રત લઈ ચાંડાલે કહ્યું, જો ભાઈ, દરેક સબ ઉપર કપડું ઢાંક્યું જ હોય. હા, ઢાંક્યું જ હોય. કોઈ સબ પર 4 નંદીનું તો કોઈ સબ પર 40નું. અરે, અહીં તો એવા એવા સબ આવ્યા છે કે જેના પરનું કપડું 100-100 નંદીમાં મંગાયા છતાં મેં આપ્યું ન હતું. તે બીજે દિવસે 125-125થી વધારે મૂલ્ય ઉપજેલું. તારે પણ મારી માફક વહેલા ઉઠી ભગવાનની પ્રાર્થના કરવી કે આપણા આ વેપાર સ્મશાનમાં દરરોજ સબ વધતા રહે અને એવા સબ આવે કે જેના પર સંપૂર્ણ સોનરેખ છવાઈ હોય. આ પ્રમાણે સલાહ સૂચના આપી ચંડાલ જવા લાગ્યો. દૂરથી ચંડાલે એક સબ આવતું જોયું. એની પાછળ કેટલાક ડગલાના અંતરે બીજા બે સબ આવતા જણાયા. આ બધું જોઈ ચાંડાલે હરિશ્ચંદ્રની પીઠ થાબડી. તેને કહું, દાસ તું તો છે તો શુભ પગલાનો. એટલું કહી ચાંડાલે સ્મશાનમાંથી જ એક દિશામાં હાથ કરી હરિશ્ચંદ્રને એક કોઠી દેખાડી. કહ્યું, એમાં સુવર્ણના નંદી ભરી મૂક્યા છે, તારો લેણદાર અહીં આવે તો તેને કોઠી પાસે મોકલજે, એને હું તારા નામે એ માગશે તેટલું ધન આપી દઈશ. હરિશ્ચંદ્રે ગરડા બ્રાહ્મણની વાટ જોવા માંડી. સ્મશાનમાં શયન આસન. હરિશ્ચંદ્રની ચાકરી શરૂ થતાની સાથે જ સોનેરી રેખાવાળા બે કપડાં સપ પરથી મળી આવ્યા, તાંદુલ મળી આવ્યા અને ચરકતા ચાંદીના બે સિક્કાય મળી આવ્યા. પણ હવે ખાવું સી રીતે? હરિશ્ચંદ્રએ આજુબાજુમાંથી એક ઠીકરાનો ઘડો શોધી કાઢ્યો. ઘડો પાણીથી ખૂબ સાફ કરી તેમાં ચોખા ઓર્યા. મીઠું મરચું દાળ શાક જેવી કોઈ વસ્તુના એને દર્શન ન થયા. આ પ્રસંગને હરિશ્ચંદ્રએ સહસ સ્વીકાર્યો, કેમ કે આ સમય અગાઉ અંજર વગરના દાડાઈ એણે વ્યતીત કર્યા હતા. ચોખા તો પાકી ગયા, વ્યાપી ગઈ છે ભૂખ, ચાલ જીવ તું ખાઈ લે, માની લઈને સુખ. હરિશ્ચંદ્રએ બાફેલા ચોખાને ભગવાનની પવિત્ર પ્રસાદી ગણી ભૂખને શાંત કરી. હવે શરીર લોથ થતું હતું. હરિશ્ચંદ્રએ પથારી ક્યાં કરવી, પાથરવું શું? શયન આસન ગણી સ્મશાન ભૂમિની દૂર, લંબાયું તેન તે પરે ખૂંચી અંગે સૂર, માન્યું હેમ પલંગમાં નીલમ ખૂંચ્યું અંગ, શ્રીવરની કૃપા થઈ પામ્યા શયન આસનને સંગ. હરિશ્ચંદ્રએ સ્મશાનની ભૂમિને દૂરનો શયન આસન ગણ્યું અને એ આસન પર શરીરને લંબાવ્યું, પણ તન લંબાવતા સૂર વાગી. હરિશ્ચંદ્રએ માન્યું કે સુવર્ણના પર્યંકમાં જાણે નીલમ વાગ્યું અને એણે શ્રીના પતિની દયા માની શયન કર્યું. એક સમયે અવધપુરીનો રાજા કે જેના શયન માટે કેટલીય દાસીઓ શયન આગળને સાફ કરી જતી અને કેટલાય દાસ શયન આસનને તપાસી જતા, તેણે જગન્નાથનું સ્મરણ કરી ઊંઘ મેળવવા યત્ન કર્યો. પણ ઊંઘવા કોણ દે? અથડાઈ કરુણ ભરી કારી જનક પુકાર, બેઠો થઈ રાજા જુએ ઠાઠડીમાં હેનાર, નિજ પત્નીનું ઓઢણું જાણે ઓઢ્યું અંગ, શું તારામતીના અંતનો જોઈ રહ્યા અઢંગ? છેલ્લા મિલન વખતે તારામતીના અંગ પર હતું તે જ ઓઢણું જોઈ હરિશ્ચંદ્ર ચમક્યો, ચોંક્યો, શું તારામતીના દેહાંતનો ઢંગ હું જોઈ રહ્યો છું? સબ સ્મશાનમાં આવ્યું. નિયુક્ત થયેલા માપના વાસણમાં ચોખા લીધા, ચાંદીનો સિક્કો લીધો અને જ્યારે કાષ્ટની ચેહ પર સબને સુવાડવામાં આવતા તે પરનું ઓઢણું હાથમાં લીધું, તે ક્ષણે ચેહ પરના દેહનું આંખ ભરી નિરીક્ષણ કર્યું. ના, આ મારી પત્ની નથી જ, બીજી કોઈ નારી બિચારી કારમુખનો ગ્રાસ બની ગઈ છે. આંસુડે ભરપૂર છે સ્વજનો કેરી આંખ, સોહાંગીનીનો પતિ માને તૂટી પાંખ, પંખી માન્યો નિજને તરપડતો નર અપંગ, ખોયો જીવન પંથનો અણમૂલો મેં સંગ, ક્રૂર વિધાતાને ગણી કકરાટ કરે ગંભીર, ઓ પરમેશ્વર શ્રી પે રહી શકું હું ધીર. બિચારી સુહાગીની તો ગઈ, એણે હવે કંઈ જોવાનું ને શ્રવણ કરવાનું જ ન રહ્યું. એણે એના પ્રિયકર પતિને જે વાલ આપ્યું હતું તે વાલને યાદ કરી કરીને બિચારો પતિ સદગતના ગુણોને સંભાળી સંભાળી આંખોમાં ઉભરાતા આંસુને લૂછીએ જતો હતો. હરિશ્ચંદ્રને પત્ની વગરના આ પતિએ બાણ માર્યું. હે એક પત્ની વ્રત, તું તને પત્ની પ્રેમ ધરાવનારા અસાધારણ સમૂહનો માનવાની ભૂલ ન કરતો. તારી દ્રષ્ટિને તારા કાન સામે જેણે મુખ અને વાણી મૂક્યા છે તેને તું સાંભળ્યો ને? તું તો નિર્ધન થઈ ગયો. આ તો નિર્ધન મૂર પત્ની વિયોગી પુરુષને નિરખી લે હે રાજનકુર. હરિશ્ચંદ્ર એકદમ બેઠો થયો અને ચેડું પ્રજવર્તી હતી તેની નિકટ બેઠેલા મૃત નારીના પતિને તેના કકરાટ પરથી પારખી કહેવા લાગ્યો, ભાઈ પત્નીનું મૂલ્ય મને હતું અને છે, પણ તને જે મૂલ છે તે તો હૃદયમાં જડી રાખવા યોગ્ય છે, પણ હરિશ્ચંદ્રને વધારે બોલવાની તક આપવા મરનારના સ્વજનો તત્પર ન હતા. તેમના મનમાં અહંભાવ પ્રગટ થયો. અરે ક્યાં અમે મધ્યમ વર્ગના માણસો અને ક્યાં આ સ્મશાનમાં પડી રહેનારો કંગાલ. અને બે અગ્રણીઓએ હરિશ્ચંદ્રને ધમકાવ્યો, તું તારું કામ કર, અમારો વર્ગ તારા જેવા કંગાલનો ઉપદેશ સાંભળી તુચ્છતમ બનવા ઈચ્છતો નથી. હરિશ્ચંદ્ર સ્તબ્ધ થયો. તે પ્રત્યુત્તર જ ન વારી શક્યો. તેને તેની હાલતનું પૂરું ભાન થયું. વખાણ કરવા હું ગયો તેમાં પણ અપમાન, પ્રભુ ભર્યું તે જન્મહી, આ કેવું અભિમાન. તારામતીની દુર્દશા. કોઈ કન્યાએ ત્યાગ કરવાની મનોભાવના ધરાવતો મૂર્તિઓ પસંદ કર્યો હોય તો તે શૈબ્યા, ને કોઈ કુમારે ત્યાગ ભાવનાથી ભરેલી કન્યાને પ્રિયમંદા લેખે સહર્ષ સ્વીકારી હોય તો તે હરિશ્ચંદ્ર. કોઈ દંપતિ વચ્ચે કદી મતભેદ પડ્યો ન હોય તો એમ કહેવાતું પતિ અને પત્ની વચ્ચે હરિશ્ચંદ્ર અને તારામતી વચ્ચે હતો એવો ગાઢ પ્રેમ છે. તારામતીના મનમાં જે વિચાર આવતો એ જ વિચાર હરિશ્ચંદ્રના મનમાં પ્રગટતો. જુદી જુદી કાયા હતી પણ પ્રાણ તો એક જ હતો. જુદા જુદા મોજા હતા પણ અબધિ તો એક જ હતો. બંને પૂજારી, સત્યના ભક્તો, બંને સત્યના જીવનમાં હિ ઓજસ ભર્યા બંને તણા ધ્યેય હતા. તારામતી વિચારમાં બેઠી હતી. એને વિચારીને ખબર જ ન હતી કે એનો પતિ હરિશ્ચંદ્ર પ્રવીર નામના ચાંડાલના સ્મશાનમાં મોરદા બારવાનો સ્મશાન સ્વ વસૂલ કરવા જેવી માનવિહોણી ચાકરીમાં જોડાયો હતો. મનમાં પતિ વિશે વિચારતી તારામતીને વિશ્રાંતિ લેતી જોઈ કાર કૌશિકની માતા એક શ્વાસે તેની પાસે ઘસી આવી. તેને ધમકાવવા માંડી, તું તે અહીં દાસી થઈને આવી છે કે અમારા પર આજ્ઞા કરવા? અરે હા માતાજી, હું આગણું અજવાળતા અજવાળતા પતિ વિરહના દુઃખથી સાવરણી હાથમાં રાખીને વિચાર વમરમાં ઘસડાઈ હતી. પતિ વિરહ? કાર કૌશિકની માતા ખડખડ હસવા લાગી. દાસીઓને પણ પતિ વિરહ? પતિ વિરહનો તાપ અંગાર જેવો લાગે તેમ હતો. તો મારા પુત્ર પાસેથી 1,250 સોનું કઢાવી જવાની તારા પતિને શી જરૂર હતી? પતિની વિરુદ્ધ બોલાતું તારામતીથી સહન ન થયું. તે બોલી, મને ક્ષમા કરો, પતિના સત્યને જીવંત રાખવા પતિ વિરહ વેઠી લેવા હું અપ્રસન્ન નથી. તારા પતિએ તને ને તારા છોકરા રોહિતને શું એના સત્યને જીવાડવા માટે અમારે ત્યાં વેચ્યા છે? માતાજી, સત્યને જીવાડવું ન હોત તો અમને એણે વેચી નાખવાનું કોઈ કારણ જ ન હતું. એણે વેચ્યા પણ તમે શા માટે વેચાવા તૈયાર થયા? માતાજી, મારા સ્વામીના કર્તવ્યને ઉજ્જવળ રાખવા હું ને મારો પુત્ર વેચાવાનો જ નહીં, મરી જવું પણ સહર્ષ સ્વીકારવા તૈયાર છીએ. કાર કૌશિકની માતાને એક સામાન્ય દાસીનું ગૌરવ અને અભિમાન ભર્યું બોલવું સહજ પણ ન ગમ્યું. તેણે તારામતીને આંખ ચડાવી કહી દીધું, તારે હવે પછીથી તારી પતિભક્તિના ગુણગાન અહીં ન ગાવા, ને તારા પતિના સત્યવાદના કે બીજા કોઈ પણ વાદના વખાણ અહીં ન કરવા. તું તે અમારી ચાકરી કરવા આવી છે કે તમારી મહત્વની પ્રતિભાથી અમને આંજી નાખવા આવી છે. ને તેણે કારકિર્દીની આજ્ઞા કરી, દાસી બધું ઘર સાફ કરી મારી પાસે આવો. બધું ઘર સાવરણીથી સાફ કરી તારામતી કાળ કૌશિકની પત્ની આશ્ચર્યની પાસે એના રોકાવાથી ઊભી રહી. કાળ કૌશિકની માતા તુંબરાએ આશ્ચર્યને ધક્કો મારી દૂર હટાવી, ધમકાવી. એક ખરીદાયેલી દાસી સાથે બેનપણી જેવો વ્યવહાર રાખતા શરમાતી નથી? ને તારામતીને લાત મારી કહેવા લાગી, શું તું દાસી મારી પુત્રવધુ સાથે સખીની જેમ વાતચીત કરવાને યોગ્ય છે? તુંબરાએ બરાપો શરૂ કર્યો, અરે રે મારા છોકરાને શું સૂઝ્યું કે એણે 1200 બરબાદ કરી આવી દમંડી દાસ ખરીદ કરી. અરે 1200 ચમકાવવાથી તો 8 ચાકડીઓ 8 પહર કામ કરવા આવે છે. તારામતીને કાળ કૌશિકની માતા તુમરાના વેણ ઝેરથી પણ વધારે અસહાય જણાયા, પણ સહન કર્યા સિવાય બીજો ઉપાય ન હતો. આશ્ચર્ય તારામતીની તરફેણમાં કંઈક બોલવા તૈયાર થઈ, પણ તારામતીએ આંખના અભિનયથી એને મૂંગી રહેવા વિનવી. તારામતીએ તુમરાને નમન કરી પૂછ્યું, શી આજ્ઞા છે માતાજી? તારો છોકરો ક્યાં ગયો છે? બગીચામાં પાણી પાવા. ઝાડપાનને પાણી પાવા એક કયો ઘડો લઈ ગયો છે? પેલો નાનકડો ઘડો. લોટા જેવા ઘડાથી કૂવામાંથી પાણી કઢાય કેટલું અને વનસ્પતિને છંટાય કેટલું? તુંબરાએ તારામતીને આજ્ઞા કરી, જા તારા છોકરાને નાનકડા ઘડા સાથે અહીં ખેંચી લાવ. તારામતી પોતાના છોકરા રોહિતને તેડી લાવવા દોડી ગઈ. રોહિત શરત જીત્યો. તારામતી રોહિત પાસે આવીને બોલી, બેટા તુંબરા માતાજી તને બોલાવે છે. હું કામ કરું છું, કામ પડતું મૂકવાનો શું અર્થ છે? રોહિતે પોતાની મુસીબત કહી. એ સાથે જ તારામતીની પાછળ લપાતી આવેલી અને રોહિતનો ઉત્તર સાંભળી ગયેલી કાળ કૌશિકની માતા તુંબરા રોહિત સામે મોટો હાંડો મૂકી ગુસ્સો દેખાડવા લાગી. આ નાના ગળાથી પાણી ખેંચાય કેટલું અને બગીચામાં સિંચાઈ કેટલું? રોહિતે ઉત્તર વાર્યો, તુંબરામાં હાંડો ભારે છે, એને કૂવામાં ઉતારતા પણ વાર લાગશે અને એમાં પાણી ભરાયા પછી તે વધારે ભારે થઈ જશે, એથી એને ખેંચતા પણ વાર લાગશે અને હાંડો બહાર ખેંચાઈ આવ્યા પછી એને ઉચકીને બગીચામાં જળસિંચન કરતા પણ વાર લાગશે. તુંબરા ખીજવાઈ બોલી, જાણ્યો બહુ મોટો જ્ઞાની આવ્યો છે તે. કહી તેણે એક કોઠી તરફ લક્ષ ખેંચી કહ્યું, તું આ કોઠીમાં તારા નાનકડા ગળા વડે જળ ખેંચી પાણી રેડ અને હું આ હાંડા વડે જળ ખેંચી બીજી કોઠીમાં જળ રેડું. કોની કોઠીમાં જળ ભરાય છે તે સૌને તત્કાલ સમજાઈ જશે. તમારી કોઠીમાં પાણી ઓછું ભરાશે ને મારી કોઠીમાં વધારે ભરાશે. તારી પાસે છે એ નાનકડા ગળાથી? નાનકડા ગળાની ત્વરા એટલી તેજ હોય છે કે મોટો ગળો એના જેવું સરસ પરિણામ લાવી શકતો નથી. તુંબરાએ જુસ્સામાં ને જુસ્સામાં પોતે જ મોટા હાંડાથી પાણી સિંચવા માંડ્યું અને રોહિતે નાનકડા ગળાથી પાણી ખેંચવા માંડ્યું. રોહિતે નાનકડા ગળાથી જ્યારે પોતાને ફારે આવેલી કોઠી પાણીથી સંપૂર્ણ ભરી દીધી ત્યારે તુંબરાના ફારે આવેલી કોઠી અડધી ભરાઈ હતી. તુંબરા પોતાની હાર થવાથી ખૂબ ચીડાઈ. તેણે તારામતીનો ને રોહિતનો ઉગાડો લેવા માંડ્યો, તમે મા દીકરો તો મારી પાસે ચાકરી કરાવો છો. તુંબરામાં અમે તમને મોટો હાંડો લઈ પાણી ખેંચવાનું કહ્યું જ ન હતું. તમે તમને સાચા ઠરાવવા સાવ ખોટી મહેનત કરી. તુંબરામાંએ તારામતીને કહ્યું, તારો છોકરો હવે આવો લવારો કરશે તો હું લાકડીથી કામ લઈશ. તારા મતીએ તુમરા માને નમ્રતાથી વિનંતી કરી, અમે મા દીકરો ભૂલ કરીએ એવા મૂર્ખ કે અજ્ઞાન તો નથી જ, છતાં તમને અમારું કોઈ પણ વર્તન ઠીક ન લાગે તો તમારે અમને ક્ષમા કરવી, ક્ષમા યોગ્ય ન લાગે તો લાકડીના ફટકા પણ મારી લેવા. તુમરા હવે કંઈક શાંત થઈ, છતાં મા દીકરાને બુદ્ધિપૂર્વક સજા કરવાના હેતુથી તારામતીને ગાય ભેંસ દોઈ આવવાનું કામ સોંપી રવાના કરી અને રોહિતને બરતગાડું સાફ કરવા મોકલ્યો. તારામતી ગાય ભેંસને દોઈ આવી, પણ દૂધ બહુ જ ઓછું જોઈ તુમરાએ કાર કૌશિકને બોલાવીને બોગરણામાં દોયેલું દૂધ દેખાડી કહ્યું, દાસ અને દાસી નોકર ચાકરથી ચાર ગણું કામ ન કરે તો ખૂબ મોંઘા પડે. મેં તો નાણાં ખર્ચી નાખ્યા છે, હવે દાસ અને દાસી પાસેથી ખર્ચેલા નાણાં વસૂલ કરવાનું કામ તમારું. મેં તમારી આશ્ચર્ય વહુનું કાર કૌશિકે પોતાની માતાને આડકતરી સર્વસત્તા સોંપી વિદાય લીધી. રોહિત બરતગાડું સાફ કરી પાછો આવ્યો. ભોજનનો સમય થયો હતો. તુમરા અને આશ્ચર્ય ભૂખ્યા થયા હતા. તારામતી અને રોહિત પણ ભૂખ્યા હતા. કાર કૌશિક તો યજમાન ઘરે પહોંચવાનું હોવાથી જલ્દી નામનું જમી લઈ બહાર નીકળી ગયો હતો. તુમરાએ આશ્ચર્યનું અને પોતાનું બાણું પીરસ્યું. તુમરાની આ અયોગ્ય નીતિ આશ્ચર્યને ના ગમી. તારામતી અને રોહિત આશા રાખી ઊભા હતા કે તુમરા એમને જમવા બેસાડશે, પણ તુમરાએ રોહિતને પલાસના પાંદડા તોડવા મોકલ્યો. તે તારામતીને આજ્ઞા કરી, તારો છોકરો પલાસ પાન તોડી ભેગા કરી અહીં લાવે અને હું પુનઃ એને પત્રાવલી બનાવવાની આજ્ઞા કરું. એ કરતાં તું એને સહાયતામાં સાથ આપવા માંડે તો શું ખોટું, પણ એટલી બુદ્ધિ જોઈએ ને. ત્યારે હું મારા રોહિતની પાછળ જાઉં? એક વાર તો કહ્યું કે સહાયતા અને સાથ આપવા જા. તારામતી રોહિતની પાછળ જવા લાગી. તાંબરાએ તરત જ તેને રોકી પાણીના લોટા ભરી એમની પાસે મૂકવા કહ્યું. તારામતી પાછી ફરી બે લોટા ઉચકી પાણી ભરવા ગઈ. તે પાણી ભરી પાછી ફરી કે તરત જ તુમરાએ તેનો ઉઘડો લીધો. લોટા ધોયા વગર પાણી ભરી લાવી? બિચારી તારામતી શું બોલે. તે કહેવા જતી હતી કે લોટા તો ધોયેલા જ છે, પણ સાચો ખોટો પ્રત્યુત્તર તામરાને ગમતો જ ન હતો. એ દાસી થઈ આ ઘરમાં રહી છે એ ખ્યાલ થવાથી જ તે મૂંગી રહી. તારામતીએ લોટો સાફ કરી પાણી ભરી આશ્ચર્ય તથા તુમરા પાસે લાવી મૂક્યા. થોડી વારે રોહિત પલાસના કેટલાક પાંદડા એકઠા કરી લાવ્યો. તુમરાએ તારામતીને કહ્યું, થોડાક કાંટા જોઈશે, કાંટા વગર પતરાવલી બનશે સી રીતે, જા કાંટા વીણી આવ. તારામતી કાંટા વીણવા દોડી ગઈ. રોહિતે તુમરાને પૂછ્યું, મારી માતા કાંટા વીણી પાછી ફરે એ દરમિયાન મને થોડું ખાવા આપશો? અમને ખાઈ લેવા દે. રોહિતના મનમાં તો અગ્નિ જાર પેદા થઈ, પણ કરે શું? એને પોતાને જ્ઞાન હતું કે પોતે દાસ થઈ આ ઘરમાં વસ્યો હતો. તારામતી કાંટા વીણી દોડતી પાછી આવી. તે ક્ષણે રોહિત તુમરાની થાળીમાં પડી રહેલા સુખડીના બારીક ટુકડાઓ જોઈ રહ્યો હતો. તારામતીના મનમાં આઘાત થયો. સર્જનહાર, તારી માતી અકલિત છે. મને મારા મહાલયના રસોઈયા રસોઈયાણો જ્યારે મોદક પકવાન આદિના ટુકડા એઠવાડમાં બહાર કાઢતા, તે ક્ષણે દૂરથી કેટલાક નેત્રો એ ટુકડાઓ તરફ મીટ મારતા. તુમરાએ તારામતીને વિચારમાં કાંટા લઈ ઊભી રહેલી જોઈ તાડુકી કહ્યું, પથ્થરની પુત્રી પેઠે ઊભી શું રહી છે? તું ને તારો છોકરો ભેગા મળી પતરાવલી ગૂંથથી તૈયાર કરી કાઢો, પછી જે કંઈ ખીચડો વધ્યો છે તે માં દીકરો ખાઈ લેજો અને વાસણોને ધોઈ નાખજો. આજ્ઞા સાંભળતાની સાથે જ તારામતી અને રોહિત પલાસના પાંદડાઓને કાંટાથી મેળવી પત્રાવલી તૈયાર કરવા લાગ્યા. તારામતી અને રોહિત પત્રાવલી ગૂંથી ઘરની ગજારમાં એનો નાનકડો ગંજ ખડકી ટુમરાની સામે જોઈ રહ્યા. ટુમરાએ ચીડથી કહ્યું, તમને એકવાર મેં જણાવી દીધેલું કે પત્રાવલી તૈયાર થઈ રહે કે તરત જ તમે માં દીકરો રસોડામાં જઈ જે કંઈ ખીચડો વધ્યો છે તે ગરચી લેજો. તારામતી અને રોહિત રસોડામાં ગયા. જોયું તો એક તપેલામાં થોડો ખીચડો અને બાકીની તપેલીઓ ખાલી ખટ. તારામતી અને રોહિત ખીચડાવાળા તપેલા પાસે જ ખાવા બેઠા. એકલો ખીચડો છે માતા? બેટા, આપણે દાસદાસી, આપણા માટે સાથ ન હોય. માતા અને પુત્ર એકલો ખીચડો ખાવા લાગ્યા.